शंकरो वंदे भवानी शंकरो वंदे श्रद्धा विश्वास रूपिणौ याभ्यां विना न पश्यन्ति सिद्धाः स्वान्तस्थमीश्वरम् सिद्धा स्वान्तस्थमीश्वरम्। रामचरितमानस सुंदर ग्रंथ अपने त्या भारतवर्षना प्राचीन संस्कृतिना परंपरागत बहुमूल्य साहित्य ग्रंथों मना केटलाक महत्वना ग्रंथों विषाद माथी प्रादुर्भाव पाम्या। હમણાં જેમ તમે સાંભળ્યું કે મહર્ષિ વાલ્મીકી ક્રૌંચ પક્ષીનો વધ થવાથી વિષાદગ્રસ્ત બન્યા અને સંસ્કૃત શ્લોક તેમના શ્રીમુખમાંથી નીકળ્યો, મા નિષાદ પ્રતિષ્ઠામ ત્વમ અગમ શાશ્વતી સમા યત ક્રૌંચ મિથુનાદેકમ અવધિ કામ મોહિનમ। મહર્ષિ વાલ્મીકીની દ્વારા રામાયણ મહાકાવ્યની સૃષ્ટિ થઈ, વિષાદ તેમનો પણ શાંત થયો હશે, માનવોનો પણ શાંત થાય તેવી રીતે આપણા ધર્મગ્રંથો પ્રાચીન ધર્મગ્રંથોમાંનો મહત્વનો ધર્મગ્રંથ યોગ વાસિષ્ઠ, ભગવાન રામને વિષાદ થયો, મારે રાજા થવું નથી, વનમાં જ જઉં, તપશ્ચર્યા કરું, અને તેમને પછી સદુપદેશ પ્રદાન કરવામાં આવ્યો મહર્ષિ વસિષ્ઠ દ્વારા। છેવટે જે બાહ્ય વૈરાગ્ય સ્મશાન વૈરાગ્ય હતો તે દૂર થયો, યોગ વાસિષ્ઠ વેદાંતનો સર્વોત્તમ ગ્રંથ ગણાય છે, વિષાદ તેનું પણ મૂળ। શ્રીમદ ભાગવત આરંભમાં જ મહાત્મામાં જ આપણે જોઈએ છીએ કે મહર્ષિ વ્યાસ અને દેવર્ષિ નારદનું સુભગ સંમેલન થયું અને મહર્ષિ વ્યાસ તે વખતે વિષાદગ્રસ્ત હતા, અસંતોષ અનુભવી રહ્યા હતા, ઘણી તપશ્ચર્યા કરી, એકાંત સેવન કર્યું, મૌન વ્રતનું પરિપાલન કર્યું, તે છતાં પણ આત્મિક શાંતિની અનુભૂતિ જેટલા પ્રમાણમાં થવી જોઈએ તેટલા પ્રમાણમાં તેમને થઈ નહોતી। દેવર્ષિ નારદે તેમને માર્ગ બતાવ્યો, રામબાણ મંત્ર બતાવ્યો કે તમે પરમાત્માની કથા કરો, પરમાત્માની પ્રશસ્તિ કરો, તે દ્વારા જેમ જેમ પરમાત્મા પ્રત્યે અભિમુખતા વધતી જશે તેમ તેમ તમારો અસંતોષ પણ દૂર થતો જશે અને છેવટે સંપૂર્ણ સંતોષ અને શાંતિની અનુભૂતિ તમે જીવનમાં કરી શકશો। શ્રીમદ ભાગવત ગ્રંથની રચના દેવર્ષિ નારદના સૂચનાનુસાર પછી મહર્ષિ વ્યાસે કરી। ભારતવર્ષનો ચોથો મહાન પ્રાચીન ગ્રંથ શ્રીમદ ભગવદ્ ગીતા તે પણ અર્જુનના વિષાદના પરિણામ રૂપે જ સંસારને પ્રાપ્ત થયો એમ કહીએ તો ચાલે। વિષાદગ્રસ્ત અર્જુને ધનુષ્ય બાણને મૂકી દીધા, યુદ્ધ નહીં કરું, તે પ્રકારે ભગવાન શ્રીકૃષ્ણને સ્પષ્ટ શબ્દોમાં સંભળાવી દીધું અને તેના પરિણામ સ્વરૂપે પછીથી ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને એ વિષાદની અવસ્થામાંથી મુક્ત કરવાને માટે, તેના સ્મશાન વૈરાગ્યનો અંત લાવવા માટે અને કર્તવ્યનો મહિમા સમજાવવાને માટે શ્રીમદ ભગવદ્ ગીતાના રૂપમાં જ્ઞાનનો ગહનતમ સંદેશો સંભળાવ્યો। ચાર મોટા મોટા ગ્રંથો છે ભારતીય સંસ્કૃતિના યોગ વાસિષ્ઠ, રામાયણ, શ્રીમદ ભાગવત, શ્રીમદ ભગવદ્ ગીતા વિષાદમાંથી જ જાણે કે પ્રાદુર્ભાવ પામ્યા। કાદવમાંથી જેવી રીતે કમળની સૃષ્ટિ થાય અથવા અંધકારાવૃત આકાશમાં જેવી રીતે ચંદ્રકળાનું પ્રાગટ્ય થાય તેવી રીતે રામાયણ ગ્રંથ આપણને કહે છે કે જીવનમાં હર્ષ અને શોક, વિષાદ, ઉલ્લાસ આ બધા દ્વંદ્વો તો આવે જ, પરંતુ માનવે એ પ્રકારે જીવવું જોઈએ કે જેથી તે વિરોધાભાસી વાયુમંડળની વચ્ચે વસીને પણ પોતાના મનને સ્વસ્થ રાખી શકે, શાંત રાખી શકે, પોતાના જીવનનું જે મૂળભૂત કર્તવ્ય અથવા તો ધ્યેય તેનું વિસ્મરણ કદી ન કરે અને તે ધ્યેયની પરિપૂર્તિના પ્રયત્નોમાં પ્રામાણિકપણે આગળ ને આગળ ડગલા ભરે, છેવટે પોતાના જીવનના ધ્યેયની પરિપૂર્તિ પણ કરે. કવિઓ પોતાના જીવન દ્વારા ને લેખન દ્વારા મહાન સંદેશાઓ આપતા હોય. રામાયણ ગ્રંથની રચના મહર્ષિ વાલ્મીકીએ આ રીતે કરી. અને જ્યારે સંત શિરોમણી તુલસીદાસજી મહારાજ રામચરિત માનસ ગ્રંથની રચના કરી ચૂક્યા નહોતા, પોતાના જીવનની ઉત્તરાવસ્થામાં એટલે 80 વર્ષની અવસ્થા એમને થઈ ગઈ તે પછી તુલસીદાસજીએ રામચરિત માનસ ગ્રંથની રચનાનો આરંભ કર્યો. તો પહેલા તેમને વાલ્મીકી રામાયણ ઉપર પ્રીતિ હતી અને તેમના જીવનને જો આપણે જાણીએ તો સમજાય છે કે જુદા જુદા સ્થળોમાં મહર્ષિ વાલ્મીકીનું જે રામાયણ હતું તે રામાયણની કથા વાર્તા તુલસીદાસજી કરતા હતા, નિયમિત રીતે કથા કરતા હતા. કથા કરવી એક વસ્તુ છે, જીવવું બીજી વસ્તુ, પ્રવચન કરવું એક વસ્તુ, પ્રવચનને આચારમાં ઉતારવું, અનુવાદિત કરવું, તેના જે સાર તત્વો હોય તેને જીવનમાં જીવવા, એ વળી બીજી જ વસ્તુ થઈ જાય છે. તો તુલસીદાસજી કથા કરતા હતા. મહર્ષિ વાલ્મીકીના રામાયણ પ્રત્યે તેમને અભૂતપૂર્વ પ્રેમ હતો અને સ્થળે સ્થળે ભગવાન રામના જયગાન તે દ્વારા ગાતા હતા. મહર્ષિ વાલ્મીકીને જે પ્રેરણા મળી તે પ્રેરણા રામાયણની અંદર આવે જ છે. ત્યાં પણ ક્રૌંચ પક્ષીનું યુગ્મ છે. રામકથામાં પણ કુદરતને ખોળે કિલ્લોલ કરે છે. એક ક્રૌંચ પક્ષી રામ છે, બીજું ક્રૌંચ પક્ષી સીતા છે. અને પારથી રાવણે આવીને બાણ માર્યું. સૌથી પ્રથમ કઈ એ બાણ માર્યું મંથરાને નિમિત્ત કરીને. અને આ બંને ક્રૌંચ પક્ષીના જોડાને યુગ્મને અલગ થવું પડ્યું અયોધ્યાથી. પછીથી વળી પાછું બાણ માર્યું પંચવટીમાં પારધી બનીને રાવણે. બંનેને છૂટા થવું પડ્યું ક્રૌંચ પક્ષીના જોડાને. મૃતપ્રાય અવસ્થામાં લગભગ મુકાઈ ગયા તે. વળી પાછો ત્રીજો એક પ્રસંગ આવ્યો જ્યારે એક બાણ વાગી શકે. અગ્નિ પરીક્ષાનો પ્રસંગ હતો સીતાહરણ પછીનો. અને તે પછીથી છેલ્લે છેલ્લે વળી પાછું લવકુશકાંડ મહર્ષિ વાલ્મીકીના રામાયણમાં છે તેને અનુસરીને એક ચોથું બાણ ધોબીને નિમિત્ત બનાવીને તે જવાનાના સમાજના કેટલાક પ્રતિનિધિઓએ માર્યું અને રામને ત્યાગ કરવો પડ્યો સીતાનો. આ રીતે પોતાના જીવનમાં એક કરતા વધારે વાર બાણ વાગ્યા રામને અને સીતાને, વિરહના બાણ. વ્યથા થઈ છતાં પણ જીવન પ્રત્યેનો જે આનંદ અભિગમ તે તેમણે ખોયો નહીં. વ્યથાથી વ્યથિત થઈ માનવ જીવન શાને માટે છે તેની વિસ્મૃતિ તેમને થઈ નથી. માનવતાનો મંગલમય જે માર્ગ તે માર્ગને તેમણે પરિત્યાગ્યો. તુલસીદાસજીને આ રામાયણમાંથી પ્રેરણાની સંપ્રાપ્તિ થઈ. તુલસીદાસજી લખે છે કે આ રામાયણ ગ્રંથની રચના હું શા માટે કરું છું? મહર્ષિ વાલ્મીકીનું રામાયણ તો છે જ, પરંતુ તે સંસ્કૃત ભાષામાં હોવાથી પંડિતો જ વિદ્વાનો જ સમજી શકે તેમ છે. એટલે મારા જમાનાની હું જે પ્રદેશમાં વસું છું તે પ્રદેશની જે ભાષા છે તે ભાષામાં જો હું આ રામાયણની કથાને વળી પાછી લિપિબદ્ધ કરું તો બહુજન સમાજને અથવા સાધારણ સમાજને તે દ્વારા લાભ પહોંચે. આ લોકહિતનો ભાવ સંત શિરોમણી તુલસીદાસજીના દિલની અંદર પડેલો છે. અને મહર્ષિ વાલ્મીકીને યાદ કરે છે તુલસીદાસજી. એ ઉપરાંત ભગવાન શંકરનું પણ સ્મરણ કરે છે. ભગવાન શંકરને આદિ કવિ કહે છે તુલસીદાસ. યત પૂર્વમ પ્રભુણા કૃતેન, પ્રભુએ શંકરે જે કરેલું હતું રામાયણ પોતાના મનમાં રાખેલું હતું અને પછી મહર્ષિ વાલ્મીકીએ પણ જેને સર્જન કર્યું હતું તે રામાયણ ગ્રંથને હું લખું છું શા માટે? કોઈ પણ કવિ કોઈ પણ કાવ્ય લખે, કોઈ પણ લેખક ગદ્યનો લેખક હોય તો ગદ્ય વિશે કાંઈ પણ લખે, એની પાછળ કાંઈક તો પ્રયોજન હોય ને. આપણે ત્યાં બે વિચારો ચાલે છે, આર્ટ ફોર આર્ટ્સ સેક, સાહિત્ય કેવલ સાહિત્યને માટે જ. બીજો વિચાર એમ ચાલે છે કે સાહિત્ય બીજાને માટે, સાહિત્ય કેવલ પોતાને માટે, કલા કેવલ પોતાને માટે આરંભમાં હોય સર્જાય તો પણ પાછળથી તે બીજાને એક અથવા બીજી રીતે પ્રભાવિત કરે છે, અસર પહોંચાડે. એટલે કલાકારનો કે સાહિત્યકારનો ધર્મ આવે છે કે જ્યારે લખે છે તો સજગ બનીને લખે, લખેલું જ્યારે પ્રકાશિત થવાનું છે, પ્રકાશિત થાય તેમાં રસ છે કવિને અથવા સાહિત્યકારને, તો તેનો ધર્મ થઈ પડે છે કે એવું લખવું જોઈએ કે જે પ્રકાશિત થાય તો બીજાને ઉપયોગી થઈ શકે, કામનું બની શકે. તુલસીદાસજી પણ કહે છે, પોતાના રામાયણના આરંભમાં લખે છે કે મહર્ષિ વાલ્મીકીનું જે આ મહાકાવ્ય છે એના ઉપરથી હું મારી કલ્પનાની રંગોળી પૂરીને, કથા તો તે જ છે, ઇતિહાસ તો તે જ છે, પરંતુ મારી રંગોળી પૂરીને હું લખું છું, તો એનું શું પ્રયોજન, શા માટે લખું છું? જગતની અંદર માનવને શાંતિની અભિલાષા છે, પરમ સુખ સાંપડે કેવી રીતે સાંપડે તેનું મનોમંથન માનવ પ્રાગૈતિહાસિક કાળથી કરતો આવ્યો. બૃહદારણ્યક ઉપનિષદની અંદર પણ મૈત્રેયે પોતાના પતિ મહર્ષિ યાજ્ઞવલ્ક્યને પૂછ્યું કે આ સંપત્તિથી સુખ મળશે, સંપત્તિથી સનાતન શાંતિ સાંપડશે? જ્યારે મહર્ષિ યાજ્ઞવલ્ક્ય એકાંતમાં તપશ્ચર્યા કરવાને માટે પ્રવૃત્ત થયા અને પોતાની પત્ની મૈત્રેયી તથા કાત્યાયનીને બોલાવી અને પોતાની સંપત્તિ તેમને સરખે ભાગે વેચવાનો પ્રસ્તાવ રજૂ કર્યો, ત્યારે મૈત્રેયી વિદુષી હોવાથી તેણે તરત પૂછ્યું કે આ સંપત્તિથી જીવનનું પરમ કલ્યાણ સાધી શકાશે? તમે એકાંતમાં જવા માંગો છો શા માટે? એટલે તરત જ યાજ્ઞવલ્ક્ય કહ્યું કે એકાંતમાં તો હું આત્મકલ્યાણ માટે જવા માંગુ છું, આત્મ સાક્ષાત્કારની ભાવનાથી પ્રેરાઈને જઉં છું. એટલે મૈત્રેયીએ કહ્યું કે જે અમૃતપદની તમે પ્રાપ્તિ કરવા માંગો છો તે અમૃતપદ આ સંસારમાં રહીને આ ધનથી સંપત્તિથી સાંપડે કરું? એટલે મહર્ષિ યાજ્ઞવલ્ક્ય તરત જ જવાબ આપ્યો, અમૃતત્વસ્ય આશા નાસ્તિ વિત્તેન, આ ધનથી સંપત્તિથી અમૃતની આશા નથી, સંસારની સગવડો મળે છે, સંપત્તિ સમૃદ્ધિ આપે પણ શાંતિ આપતી નથી, શાંતિ બીજી જ વાત છે, સુખાકારી પણ નથી આપતી. કેટલીક વાર આપણા દેશમાં ને પરદેશોમાં ઘણી ઘણી સંપત્તિથી સંપન્ન એવા કેટલાય પરિવારો છે જે આત્મિક રીતે સુખી નથી, શાંતિથી ઊંઘી પણ શકતા નથી, જમી પણ શકતા નથી, આવું ચાલે છે. તો સમૃદ્ધિ કંઈ શાંતિ આપી શકે, પરમાત્માની પાસે પહોંચાડી શકે તેમ નથી. એટલે મૈત્રેયીએ કહ્યું કે તો પછી જેનાથી અમૃતપદ ન મળે તેને લઈને શું કરું? યેનાહમ નામૃતાસ્યામ કિમહમ તેન કુર્યામ કિમહમ તેન કુર્યામ ઇતિ, જેનાથી અમૃતપદની પ્રાપ્તિ ન થાય તેને લઈને મારે શું કરવું? મને તો અમૃતપદની પ્રાપ્તિ થાય, પરમાત્માનો સાક્ષાત્કાર સાંપડે તેવી સાધના બતાવો, મને એમાં પણ રસ છે. એટલે આ પ્રાચીન કાળથી ચાલ્યા જ કરે છે પરંપરાગત પ્રવાહ, માનવ શાંતિનો અભિલષિત છે, અભિલાષી છે, એ શાંતિને ઈચ્છે છે અને શાંતિ કેમ સાંપડે તેને માટે પોતપોતાની રીતે પ્રવૃત્તિ પણ પોતાની મર્યાદિત સમજ શક્તિના આધાર પર રહીને કરે છે. કેટલીક વાર તેમાં સફળતા પ્રાપ્ત કરે છે, કેટલીક વાર નિષ્ફળતાને વરે છે, પણ તેની શોધ ચાલ્યા કરે છે. એવી રીતે સાહિત્ય પણ માનવને સુખ આપે અને જે જમાનામાં સંત શિરોમણી તુલસીદાસ હતા તે જમાનામાં પણ આ સમસ્યા તો હતી જ, કારણ કે આ સમસ્યા સનાતન સમસ્યા, કેવી રીતે શાંતિ મળે, કેવી રીતે સનાતન સુખ સાંપડે, કેવી રીતે જીવનની પરિતૃપ્તિ અનુભવાય, આ સનાતન પ્રશ્નો છે. એટલે મહાકવિ કાલિદાસ જેવી રીતે પોતાના સાહિત્યમાં લખે છે એ પરમાત્માની કૃપા હોય તો વિષ અમૃતમય બને, અમૃત વિષમય થાય, પરમાત્માની ઈચ્છાથી થાય. વિષમપ્યમૃતમ ભવેત ક્વચિત અમૃતમ વા વિષમ ઈશ્વરેચ્છયા, એવી રીતે ઈશ્વરની ઈચ્છા હોય તો આ જીવન અમૃતમય બની જાય, જીવન વિષમય પણ થઈ જાય, માનવ જેવો પ્રયત્ન કરે તે પ્રકારનું તેનું જીવન થાય. એટલે તુલસીદાસજી કહે છે કે આ જે કાવ્યની રચના હું કરી રહ્યો છું તે કાવ્યની રચના એક મહાન પ્રયોજનથી પ્રેરાઈને કરું છું. નિષ્પ્રયોજન તો કોઈ કાર્ય થતું જ નથી. કાર્યની પાછળ કારણ હોય તો હું પણ કોઈ કારણથી પ્રેરાઈને કરું છું. અને તુલસીદાસજી લખે છે, સ્વાંતસ્તમ શાંતય. આ જે કાવ્ય રચનાનો મેં આરંભ કર્યો એ સ્વાંતસ્તમ શાંતય, માં અંતરાત્માનો જે અંધકાર છે એ અંધકારની નિવૃત્તિ માટે આ રામાયણ ગ્રંથો લખું છું. આપણને વિચાર થાય કે 80 વર્ષ પછી એક પરમાત્માના પરમ ભક્ત આવો મહાન ગ્રંથ લખે, તે વખતે પણ તેમના અંતઃકરણની અંદર અવિદ્યારૂપી અંધકાર શેષ રહ્યો હશે કે જેથી તે લખે છે કે અંતરાત્માના અંધકારની નિવૃત્તિ માટે આ ગ્રંથ હું લખું છું. એ કવિની નમ્રતા છે, ભક્તની નિખાલસતા, નિરભિમાનીતા છે. એ પોતાને હંમેશા એમ જ માને છે કે હજુ મારે અવિદ્યારૂપી અંધકારમાંથી મુક્તિ મેળવવાની છે. આપણા મોટા મોટા વિચારકો અને વિદ્વાનો આ પદનો આટલો જ અર્થ કરે છે કે તુલસીદાસજીએ જે રામચરિત માનસની રચના કરી તે તેમના જ શબ્દોને અનુલક્ષીને જો વાત કરીએ તો તેમના પોતાના અંતરાત્માના અંધકારની નિવૃત્તિ માટે કરી. સ્વાંતસ્તમ શાંતયે, પણ મને એવું લાગતું નથી. મને એમ લાગે છે કે આપણે આ વાતને જુદી રીતે વિચારવી જોઈએ. તુલસીદાસ તો પોતાના અંતરાત્માના અંધકારની નિવૃત્તિ કરી જ ચૂક્યા હતા. ભગવાન શ્રીરામની કૃપાનું અભિવર્ષણ તેમના ઉપર તેમના જીવનકાળ દરમિયાન થઈ ચૂક્યું હતું. ભગવાન શ્રીરામનો સાક્ષાત્કાર કરીને તેમણે ધન્યતાની પ્રાપ્તિ કરી હતી. પરંતુ તે જમાનામાં સમાજમાં હજારો માણસો એવા હતા જે અવિદ્યારૂપી અંધકારથી ગ્રસ્ત હતા. પ્રકાશની પ્રાપ્તિ અથવા અનુભૂતિ સૌને થયેલી નહોતી. સૌ શાંતિની ઈચ્છા રાખતા અને છતાં પણ શાંતિ તેમને સાંપડી નહોતી એવા ઘણા માણસો હતા. તો તુલસીદાસજી મહારાજે આ રામાયણની જે રચના કરી તે રચના કેવળ પોતાના આનંદને માટે, પોતાની શાંતિને માટે નહીં, પરંતુ દરેકના સ્વ સ્વાંતસ્તમ શાંતયે, સ્વ પ્રત્યેકના સ્વ અંતકરણની અવિદ્યારૂપી જે મહાન નિશા છે, અવિદ્યારૂપી અંધકાર છે, તેની નિવૃત્તિ માટે, તેની શાંતિને માટે આ રામાયણ ગ્રંથની રચના કરી. પોતે રામાયણ જે જે માણસ વાંચે તે સમજે કે સ્વાંતસ્તમ શાંતય, મારા પોતાના અંતકરણની અંદર રહેલા અવિદ્યારૂપી અંધકારનો અંત આણવા માટે આ રામાયણ ગ્રંથ છે. અને તુલસીદાસજી પણ એમ માને છે કે સ્વાંતસ્તમ શાંતય, જે પણ વાંચશે સાંભળશે તે સ્વ તેના અંતરાત્માનો જે અંધકાર છે તે આનાથી દૂર થશે. આપણે તો બધું કવિ પર ઢોળી દઈએ છીએ કે એમણે પોતાના અંધકારની નિવૃત્તિ માટે આ સર્જન કર્યું, જાણે આપણે તો કઈ હવે કરવાનું રહ્યું જ નહીં. પરંતુ તેમ નથી, દરેકના અંતરાત્માના અંધકારની નિવૃત્તિ માટે આ મહાપુરુષે આ ગ્રંથની રચના કરી, અને તે પણ એટલી મોટી ઉંમરે કરી જ્યારે તેમને શ્રીરામ દર્શન થઈ ચૂક્યું. અવિદ્યા તેમને પણ લાગી હતી, અશાંતિ તેમના જીવનમાં પણ હતી. મોટી ઉંમરે જયારે લગ્ન કર્યું તેમણે, એને લગ્ન કર્યા પછીથી ગૃહસ્થ આશ્રમમાં પ્રવેશ કર્યો ત્યારે રત્નાવલી પ્રત્યે તેમને વધારે પડતો મોહ થયો. પોતાની ધર્મપત્ની રત્નાવલી હતી તેના પ્રત્યે મોહ થાય એ કાંઈ શાસ્ત્રથી વિરોધી વાત નથી, ધર્મ વિરોધી વાત પણ નથી, છતાં થયો. અને રત્નાવલી પોતાની પિયર ગઈ તો તુલસીદાસજી જયારે બહારથી આવ્યા ત્યારે એક દિવસનો વિયોગ પણ સહન કરી શક્યા નહીં. અને પછીથી પોતે પહોંચ્યા રત્નાવલીની પાસે, તેને ગામ. રત્નાવલીએ જોયા રાત્રે આવેલા તુલસીદાસને, અને રત્નાવલીએ તરત જ કહ્યું કે તમે અત્યારે કેમ આવ્યા? એટલે તુલસીદાસે કહ્યું કે મને તારે માટે એટલો બધો પ્રેમ છે કે હું તારા વિયોગને સહન કરી શક્યો નહીં અને તને મળવા માટે આવ્યો. એટલે રત્નાવલીએ તરત જ કહ્યું કે આને પ્રેમ કહેવાય નહીં, આ તો મોહ છે. તમે પંડિત છો, વાલ્મીકિ રામાયણની કથા કરો છો, બીજા પણ ધર્મગ્રંથો વાંચો છો, અને તમે આને પ્રેમ કહો છો. પ્રેમ હંમેશા શરીરની અપેક્ષા રાખે જ છે તેવું નથી. શરીર હોય તો પણ પ્રેમ ટકે, શરીર ના હોય તો પણ પ્રેમ જીવંત રહે. પ્રેમ તો આત્માની વસ્તુ છે, મોહને શરીર વગર ચાલે નહીં. મોહ હંમેશા સન્નિધિની અપેક્ષા રાખે, પ્રેમ સન્નિધિ હોય તો પણ રહે, ના હોય તો પણ પોતાનું કાર્ય કરતો હોય. શરીરમાં શું છે? ઉપરથી દેખાવ સારો લાગે છે, અંદરથી તો અસ્થિપિંજર માત્ર છે. અનેક પ્રકારની વસ્તુઓ આની અંદર મૂકેલી છે. આની અંદર મન હૃદય અંતરાત્મા હોવાથી આનું મૂલ્ય ઘણું મોટું લાગે છે. આ પ્રેમ જે વિશે તમે મારી જોડે વાત કરો છો, તે પ્રેમનો એક સહસ્રાંશ પણ જો ભગવાન રામના ચરણોમાં, જેની તમે કથા કરો છો તેના ચરણોમાં તમને થયો હોત તો તમારું જીવન અત્યારે કૃતાર્થ બની ગયું હોત. તમે પંડિત છો, રામના ચરણોમાં પ્રીતિ કરો કે જેથી તમારું જીવન ધન્ય બની જાય. મારા શરીરમાં શું છે? આટલી જ વાત છે. તેજીને ટકોરો બસ. તુલસીદાસના સંસ્કારો તો હતા જ. એક નિમિત્ત ઉભું થઈ ગયું, એને મનમાં સંકલ્પ કરી દીધો કે હવે શેષ જીવનનો સદુપયોગ ભગવાન રામના સાક્ષાત્કાર માટેની સાધના માટે જ કરવો. કથાઓ તો બહુ કરી, કથાઓ તો ઘણી કરી, અને કથાઓનો પણ એક નશો છે, કથાઓનો પણ એક કેપ છે. કેટલીક વાર જે માણસને કથાની મર્યાદામાંથી બહાર નીકળવા પણ ન દે, કથા દ્વારા પોતાના જીવનને જાગૃત કરીને માનવ જો પરમાત્માને પામવાનો સંકલ્પ કરે અને પામવા માટે પ્રયત્ન કરે તો કથા સફળ થઈ જાય એના જીવનની. સંકલ્પ કર્યો કે આજથી વાલ્મીકિ રામાયણની કથા ક્યાંય મારે કરવી નહીં, મારે મૌન રાખવું અને ભગવાન રામના મંત્રને જપીને રામ દર્શન માટે પ્રયત્ન કરવો. જ્યાં સુધી રામ દર્શન ન થાય ત્યાં સુધી એક જ સ્થાનમાં એકાંતમાં વાસ કરવો, જીવનનું કલ્યાણ કરવું. બીજે દિવસે સવારે રત્નાવલીને પ્રણામ કર્યા કે તું મારી ગુરુ, તે મને જાગ્રત કર્યો મોહ નિદ્રામાંથી. ઘણું સારું થયું, હવે હું શ્રી રામના દર્શન માટે જ મારા શેષ જીવનનો સદુપયોગ કરીશ. અને ત્યાંથી નીકળી ગયા. રત્નાવલી ઘેર રહી ભગવાન કૃષ્ણની આરાધના કરી. રત્નાવલીએ પોતાના જીવન પર્યંત રત્નાવલીના પદો હિન્દી ભાષામાં છપાયેલા છે, કૃષ્ણ ભગવાનના પદો. તુલસીદાસ બહાર નીકળ્યા, કાશીમાં રહ્યા, ચિત્રકૂટમાં રહ્યા, અયોધ્યામાં રહ્યા, ભગવાન રામની ભક્તિ કરી, ભગવાન રામના પદો તેમના જીવનમાં લખાયા, છેવટે રામાયણ ગ્રંથની પણ રચના તેમના હાથે થઈ. રત્નાવલીએ પોતાના જીવનનું કલ્યાણ ઘરમાં રહીને કર્યું, તુલસીદાસે બહાર રહીને કર્યું. બંનેની જે જે પ્રકારની આવશ્યકતાઓ હતી તે રીતે કર્મ સંસ્કારોને અનુસરીને બંને પરમાત્મા તરફ અભિમુખ તો બન્યા છે. આ રત્નાવલીએ તુલસીદાસને જાગૃત કરી. રત્નાવલી ન હોત તો કદાચ તુલસીદાસ જાગ્રત ન પણ થયા હોત. જાગ્રત કરી અને તુલસીદાસે પછીથી ભગવાન રામના મંત્ર જપ કરીને કેટલાય વખત પછી ચિત્રકૂટમાં રહી. કોઈ વાર ચિત્રકૂટ જાઓ તો જોજો, મંદાકિની નદીને કાંઠે આજે પણ તુલસીદાસનું નાનું મંદિર છે, જ્યાં તુલસીદાસે નિવાસ કરીને ભગવાન રામના મંત્રના જપ કરીને ભગવાન રામનો સાક્ષાત્કાર સાધ્યો. ચિત્રકૂટ કે ઘાટ પર ભઈ સંતન કી ભીર, તુલસીદાસ ચંદન ઘસે તિલક કરે રઘુવીર. આ મહાપુરુષ રામાયણ ગ્રંથ લખવા બેઠા છે, સાધારણ કવિ બેઠા નથી, એક પરમાત્મદર્શી પુરુષ લખી રહ્યા છે. જેને હવે રામના દર્શન થઈ ગયા, રામની અનુકંપાનું અભિવર્ષણ જેના જીવનમાં થઈ ચૂક્યું, જેને શાંતિ સાંપડી ગઈ, એ લખવા બેઠા છે કે બીજા જીવોને શાંતિ કેવી રીતે મળે. અને એવા એક પુરુષના જીવન વિશે લખે છે કે જે પુરુષ સર્વસંગ પરિત્યાગી નથી, વિવિક્તવાસી નથી, લગ્ન જીવનનો અનાદર કરીને ક્યાંય ચાલ્યા ગયા હોય તેવા નથી, રાજકુમાર છે, દશરથ રાજાના સુપુત્ર છે, અયોધ્યાના ગાદીપતિ થવાના છે, લગ્ન જીવનમાં પ્રવેશેલા છે, એવા એક પુરુષના ગુણગાન તે ગાય છે. જેમ ભગવાન કૃષ્ણ તેમ ભગવાન રામ પોતપોતાના જમાના પ્રમાણેના કર્મોનું અનુષ્ઠાન કરવા માટે સમાજની વચ્ચે વસનારા મહાપુરુષો છે. એ પ્રેરણા માનસને આપે છે કેવી રીતે રહેવાય, રહ્યા છતાં પણ નિર્લિપ્તાનો અનુભવ કેવી રીતે થાય, અનાશક્તિ કેવી રીતે અનુભવાય, માનવતાનો મૃત્યુ ઘંટ વગાડ્યા સિવાય માનવતાનું મંડન કેવી રીતે કરી શકાય, સંસારના વિરોધાભાસી વાયુમંડળની વચ્ચે વસવા છતાં પણ તે રામ અને કૃષ્ણના જીવનથી આપણને સવિશેષ પડે જોવા મળે. તુલસીદાસજીએ સ્વાંતસ્તમ શાંતયે પોતાના જ અંતરાત્માના અંધકારની નિવૃત્તિ માટે નહીં પણ સૌનાએ અંતરાત્માના નિવૃત્ત અંધકારની નિવૃત્તિને માટે રામચરિતમાનસની રચના કરી. થઈ ગઈ એમનાથી એમ કહીએ તો ચાલે, થઈ ગઈ, ભગવાને કરાવી દીધી. એક કવિએ લખ્યું કે હું ક્યાં કવિતા કરું છું, તમે જ કરો છો. હું ક્યાં કવિતા કરું છું, કવિતા તમે કરો છો. કવિનું બિરદ ભલે તમને મળે, કવિનું બિરદ ભલે તમને મળે. હું ક્યાં કવિતા કરું છું, પ્રભુને કહે છે. આ કવિતાની રચના તો તમે કરી રહ્યા છો મારી દ્વારા, એટલે કવિ તો તમે છો. મને તો લોકો માણસો કવિ કહે છે તે ખાલી જ કહે છે, ઔપચારિક રીતે કહે છે. કિરણો તમે ધરો છો, હું ક્યાં ધરો છું. રવિનું બિરદ ભલે તમને મળે, રવિનું બિરદ ભલે તમને મળે. હું ક્યાં કરું છું, કવિતા તમે કરો છો. કવિનું બિરદ ભલે તમને મળે. લખાઈ જાય છે, કેટલીક વાર કવિતા લખાઈ જાય છે, કેટલીક વાર કવિતા લખવી પડે છે. અનાયાસે લખાય, કેટલીક વાર આયાસ એની પાછળ કરવો પડે. તુલસીદાસે રામાયણ લખ્યું, લખાયા સિવાય રહ્યું નહીં, એમનાથી રહેવાયું નહીં. પ્રભુએ રામે જ જાણે કે લખાવ્યું જનતા જનાર્દનની સેવાને માટે. અને કેટલાય વર્ષોથી આજે જે મહર્ષિ વાલ્મીકીનું રામાયણ પ્રેરણાના પિયુષ પાન કરાવતું હતું પ્રજાને, તેમ સંત શિરોમણી તુલસીદાસજીનું રામાયણ પણ પ્રેરણાના પિયુષ પાન કરે. હમણાં અમે દક્ષિણ આફ્રિકાના પ્રવચન પ્રવાસે જઈ આવ્યા, ત્યાંની યુનિવર્સિટીમાં મારા પ્રવચનો હતા. યુનિવર્સિટીમાં જે સંસ્કૃત વિભાગ અને તત્વજ્ઞાન વિભાગ તેના હેડ હતા, તે એક જર્મન હતા, પ્રોફેસર ગોરા. પ્રોફેસરોની સાથે પણ પાછળથી મારો વાર્તાલાપ રાખવામાં આવેલો. તો મેં પ્રોફેસરને પાછળથી પૂછ્યું કે તમને સંસ્કૃત ભાષામાં આટલો બધો રસ, જર્મનીના છો ગોરા, અને છતાં પણ આ યુનિવર્સિટીમાં હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ, વિભાગીય વડા છો, તો તમને અમારા કયા ગ્રંથો બહુ ગમ્યા, સંસ્કૃત ગ્રંથો. એટલે એમણે તરત મને કહ્યું કે જુઓ, ભારતને સમજવું હોય તો સંસ્કૃત જાણવું જ પડે, કારણ કે ભારતના પ્રાચીન ગ્રંથો બધા જ સંસ્કૃતમાં છે. એટલે અમે સંસ્કૃત ભાષાના અધ્યયનને અતિ આવશ્યક માનીએ છીએ, અને અમારી યુનિવર્સિટીમાં અમે તે વિષય રાખેલો છે, અને ઘણા વિદ્યાર્થીઓ તેનો લાભ લે છે. ખાસ કરીને અમે વ્યાકરણ સમજવા માટે, શીખવા માટે વધારે રસ ધરાવીએ છીએ. લઘુ સિદ્ધાંત કૌમુદી, પાણિનીનું વ્યાકરણ અહીંયા અમે બહુ રસપૂર્વક વાંચીએ અને વંચાવીએ, શીખવાડીએ છીએ. અને બહુ સારા ગ્રંથો સંસ્કૃત સાહિત્યના છે, જે દ્વારા ભારત શું, ભારતનો શું સંદેશ, જીવન સંદેશ, તેનો પરિચય પ્રાપ્ત થાય. તો મેં કહ્યું કે તમને અમારા ગ્રંથના, અમારા ભારત વર્ષના સંસ્કૃત ગ્રંથો, તેના કયા ગ્રંથો સૌથી વધારે અસરકારક લાગ્યા? તો કે મહર્ષિ વાલ્મીકીનું રામાયણ. તુલસીદાસનું રામાયણ એને અંગ્રેજીમાં વાંચેલું, મહર્ષિ વાલ્મીકીનું રામાયણ સંસ્કૃતમાં છે, મને બહુ જ ગમે છે. એને કહ્યું, સુંદર કવિ, આદર્શ કવિ, શ્રેષ્ઠ કવિ સંસારમાં કોઈ હોય તો મને મહર્ષિ વાલ્મીકી લાગે છે. એમણે તો આપણા ગ્રંથો, રામાયણ જેવા ગ્રંથો પ્રત્યે કેટલો બધો આદર ભાવ બહારના પ્રોફેસરોને અથવા વિદ્વાનોને છે, જ્યારે આપણે તેમના સંપર્કમાં આવીએ છીએ ત્યારે આપણને તેનો પરિચય પ્રાપ્ત થાય છે. ત્યાં રામાયણના એક બહુ મોટા પંડિત હતા, તે પણ રામાયણના પ્રવચનો કરતા, અને તેમની સંસ્થા તરફથી મારા 4 પ્રવચનો રામાયણ ઉપર અંગ્રેજી ભાષામાં રાખવામાં આવ્યા, કારણ કે ગુજરાતી ત્યાં આગળ સમજતા નહોતા માણસો. તો મેં રામાયણના પ્રવચનો પણ ત્યાં કર્યા, અને બીજી એક સંસ્થા તરફથી પણ રામાયણ ઉપર વાર્તાલાપો યોજવામાં આવ્યા. ભારતની બહાર પણ આ રીતે રામાયણનો અભ્યાસ થાય છે, રામાયણનો રસ કેળવાય છે, જળવાય છે, સચવાય છે, અને વૃદ્ધિંગત બનતો જાય. માણસો તેમાંથી પ્રેરણાની સામગ્રી પોતપોતાની રીતે પ્રાપ્ત કરતા જાય. અને સંત શિરોમણી તુલસીદાસજી મહારાજને પણ એટલો બધો પ્રેમ છે સંસ્કૃત ભાષા પ્રત્યે કે પોતે લખ્યું છે રામાયણ તે જમાનાની કાશી અયોધ્યા તે દેશોમાં બોલાતી ભાષામાં અવધી ભાષામાં, પરંતુ દરેક કાંડના આરંભમાં સંસ્કૃત શ્લોકો આવે, મંગલાચરણના શ્લોકો, વર્ણાનામ અર્થ સંજ્ઞાનામ, સંસ્કૃત શ્લોકથી જેણે આરંભ કર્યો તુલસીદાસ મહારાજે, બાલકાંડ પછીથી અયોધ્યા કાંડ, જેટલા પણ ઉત્તરકાંડ સુધીના કાંડો છે એનો આરંભ જો આપણે જોઈએ તો સંસ્કૃત ભાષાના શ્લોકોથી થાય. એ બતાવે છે કે સંત શિરોમણી તુલસીદાસજી મહારાજને જન્મજાત પ્રેમ સંસ્કૃત ભાષા પ્રત્યે, કારણ કે કાશીમાં રહેલા ઘણા વખત સુધી નરહરાનંદજી સ્વામીની પાસે અને સંસ્કૃત પોતે શીખેલા. કથા છે, કથાની સાથે તત્વજ્ઞાન પણ ચાલે છે. શાંતિ નથી માણસને, શા માટે નથી? રામાયણ કથાત્મક રીતે તત્વજ્ઞાનને રજૂ કરે. દરેક જીવ પરમાત્મા પ્રત્યે અભિમુખ નથી, દરેક જીવ દશરથ છે. દશરથ, દસ ઇન્દ્રિયો, પંચ પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયોનો આ રથ, શરીર રૂપી રથ, એમાં બેઠેલો જીવાત્મા મહારાજા દશરથ, જીવન રૂપી અયોધ્યાનો સ્વામી અધીશ્વર અધિપતિ. દુઃખી છે કેમ? ત્રણ સ્ત્રીઓ સાથે તેણે લગ્ન કરેલું છે. ત્રિગુણાત્મિકા પ્રકૃતિના સકંજામાં સપડાયેલો જીવ, એક જ પ્રકૃતિના પાશમાં બંધાયો હોય, પ્રકૃતિના એક જ ગુણમાં, સત્વગુણમાં બંધાયો હોય, રજોગુણમાં કે તમોગુણમાં બંધાયો હોય તો પણ દુઃખી થાય. તો આ જે દશરથ છે જીવાત્મા, એ સત્વરજ તમ ત્રણ પ્રકારની પ્રકૃતિનો ગુલામ છે. એને લીધે એનું સુખ નથી, એને સુખનો અનુભવ થતો નથી, શ્રી રામ એની પાસે રહ્યા નથી. તો શાંતિરૂપી સીતા પણ એની પાસે રહી શકી નથી. મહારાજા દશરથ છે. આત્માનમ રથિનમ વિદ્ધિ, શરીરમ રથમેવતુ, બુદ્ધિમ તો સારથિમ વિદ્ધિ, મનઃ પ્રગ્રહમેવ ચ, ઇન્દ્રિયાણી હયાનાહુર વિષયાંસ્તેષુ ગોચરાન, આત્મેન્દ્રિય મનોયુક્તમ ભોક્તે ત્યાહુર મનીષિણા, વિજ્ઞાન સારથિર્યસ્તુ મનઃ પ્રગ્રહવાન નરઃ, સોદ્વનઃ પારમાપ્નોતિ તદ્વિષ્ણો પરમમ પદમ. મુંડક ઉપનિષદમાં ઋષિ કહે છે, શરીર રથ છે, જીવાત્મા રથનો માલિક છે, અને બુદ્ધિ સારથી છે, ઇન્દ્રિયોના ઘોડા દસ જોડેલા છે આ રથને, વિષયોપભોગોના સાધનો છે આ ઇન્દ્રિયોના ઘોડાઓને પરિપુષ્ટ થવા માટેના. આ ચિત્ર છે ભારતીય સંસ્કૃતિનું, કથાત્મક રીતે રામાયણની અંદર આપણને જોવા મળે છે. બહુ સુંદર રીતે આપણા કવિઓએ તેને કથાની શૈલીમાં રજૂ કર્યું. કથા તો છે જ, પરંતુ તેની પાછળ તત્વજ્ઞાન પણ રહેલું છે. આપણે કથાને કેવળ યાદ રાખી તત્વજ્ઞાનને લગભગ ભૂલી ગયા, એને લીધે જોઈએ તેવી પ્રેરણા મળી નથી. કથાને પણ કેટલીક વાર આપણે કથાની રીતે યાદ રાખી નથી. આપણા કથાકારો કેટલીક વાર સાદી દાળમાં જેમ વઘાર કરે, વઘાર કરીને વસ્તુઓને રજૂ કરે, જે મહર્ષિ વાલ્મીકીના રામાયણમાં હોય પણ નહીં, કેટલીક વાર તુલસી રામાયણમાં પણ ન હોય, તે રીતે લોકરંજન કરવા માટે કથાઓને કેટલીક વાર વિકૃત રીતે રજૂ કરવામાં આવે, એમાં ઇતિહાસનું ખૂન થઈ જાય. મહર્ષિ વાલ્મીકીએ આદર્શ ઇતિહાસકારની રીતે પોતાના રામાયણમાં આખી કથાને પ્રસ્તુત કરી. તુલસીદાસજી કથાકાર છે, મુખ્યત્વે ઇતિહાસકાર છે, પણ મુખ્યત્વે કથાકાર છે. ક્યાંક ક્યાંક રંજની શૈલી તુલસીદાસની આવે છે, છતાં બંને દ્વારા જનતાનું તો હિત સદાયું છે. મને એમ વિચાર થયો કે આપણે ત્યાં ગુજરાતમાં મોટા ભાગનો વર્ગ તો એવો છે કે જે વર્ગ સંસ્કૃત લગભગ ઓછું જાણે, તો પછી તુલસીદાસનું જે રામાયણ છે તે પણ બધા કંઈ સમજી શકતા નથી. કેટલાય શબ્દો એવા કે જે આપણે સમજી નહીં શકીએ, નીચે ટીકા જોવી પડે. એટલે ઘણા વર્ષોથી મને વિચાર થતો હતો કે આપણે જો સરળ કવિતામાં આખું રામચરિત માનસ ઉતારી દઈએ, કવિતામાં ગવાય, કથા થાય, બધું થાય, સમજી પણ જવાય, તો ગુજરાતી ભાષી જે પ્રજા છે તેનું થોડુંક હિત થઈ શકે. એટલે દોઢ વર્ષ સુધી પ્રયત્ન મારાથી થયો, પ્રભુની ઈચ્છાથી. પરદેશ હું ગયો, અમેરિકા ઇંગ્લેન્ડ, ત્યાં પણ રામચરિત માનસ ગયા વર્ષે લઈ ગયો, અને દોઢ વર્ષના પરિશ્રમ પછી પ્રભુની કૃપાથી આ રામચરિત માનસનું ગુજરાતી કવિતામાં રૂપાંતર પરિપૂર્ણ થયું અને પ્રકાશક પણ એવા સારા મળી ગયા અમદાવાદમાં, બહાર પણ પડી ગયું, અહીંયા વેચાણ માટે ગ્રંથ મૂકેલો છે. તો મને ઘણો આનંદ આવ્યો અનુવાદ કરતી વખતે, કવિતામાં ખૂબ આનંદ આવ્યો. અને અનુવાદ કરતી વખતે મેં ધ્યાન રાખ્યું કે કવિતાનો અનુવાદ મૂળ કરતા અઘરો ન થાય. શરૂઆતમાં તુલસીદાસજી વંદન કરે, ગણપતિને વંદન કરે, સરસ્વતીને વંદન કરે, પોતાના ગુરુને પણ વંદન કરે, વંદન જ કરે છે, દુર્જનને પણ વંદન કરે છે. દુર્જન અનુકૂળ થાય તો મારી વાર્તા જે કહેવાની છે, મારે જે કવિતા કરવાની છે તે કાર્ય સરળ થશે. સમસ્ત વિશ્વને વંદન કરે છે રામ અને સીતાનું સ્વરૂપ સમજી. એ તમે ગુજરાતીમાં જુઓ કે આપણે કેવી રીતે કર્યું, જેનાથી તમને ખ્યાલ આવશે. તુલસીદાસજીએ ગણપતિને વંદન કરતી વખતે લખ્યું કે ગણપતિ જે બુદ્ધિના ભંડાર છે અને સર્વ ગુણોના સ્વામી છે, તેમને વંદન કરું છું અને તે મારા ઉપર કૃપા કરો. ગણનાયક કરીવર વદન, બુદ્ધિ રાશિ શુભ ગુણ સદન, તુલસીદાસજી આવા શબ્દોના પ્રયોગો કરેલા. એટલે આપણે તેનો અનુવાદ કરતી વખતે લખ્યું ગુજરાતી કવિતામાં, બને ત્યાં સુધી ભાવ જળવાઈ રહે, ભાષા પણ બને ત્યાં સુધી સારી રહે, શિષ્ટ રહે, અને છતાં સામાન્ય જનતા સમજી શકે તેવી રીતે આપણે આની રચના કરી. ગણનાયક કરી વર વદન, ગણનાયક કરી વર વદન, બુદ્ધિ રાશિ શુભ ગુણ સદન, બુદ્ધિ રાશિ શુભ ગુણ સદન, કરો અનુગ્રહ આજ કૃપાલુ, કરો અનુગ્રહ આજ, કરો અનુગ્રહ આજ કૃપાલુ, કરો અનુગ્રહ, કરો સકલ કલિમલ દહન, કરો સકલ કલિમલ, મંગલમય છે જેનું સ્મરણ, મંગલમય છે, સુખદાયક છે જેનું સ્મરણ, સુખદાયક છે, મંગલમય છે જેનું શરણ, મંગલમય છે. પછી તુલસીદાસ લખે, મૂક હોય વાચાલ પંગુ ચડે ગિરિવર ગહન, એનું આપણે ગુજરાતી કવિતા કરી. મુંગા બોલે દિવ્ય વચન, મુંગા બોલે દિવ્ય વચન, પંગુ ચડે ગિરિવર ગહન, પંગુ ચડે ગિરિવર, કરો કૃપાએ આજ કૃપાલુ, કરો કૃપાએ, કરો સકલ કલિમલ દહન, કરો સકલ, કૃપા સિંધુ નર રૂપ હરિ, કૃપા સિંધુ નર, ગુરુ ચરણ કમલ માં કરો નમન, ગુરુ ચરણ કમળ માં કરો, મહામોહતમ પુંજ ગણું તો, મહામોહતમ પુંજ ગણ, વચન જે મના સૂર્ય કિરણ, વચન જે મના સૂર્ય કિરણ, વંદું શ્રી સદગુરુ ચરણ, વંદું શ્રી સદગુરુ, મંગલમય છે જેનું સ્મરણ, મંગલ, સુખદાયક છે જેનું શરણ, સુખદાયક છે, રામ નામ મણિદીપને. રામાયણ નો આ સાર છે દોહો, આખું રામાયણ બંધ કરી દો અને એમ પૂછો કે રામાયણ નો સાર શું, તો આ દોહામાં તુલસીદાસે સાર મૂક્યો કે રામ નામ રૂપી મણિદીપને મન મંદિરમાં ધારણ કર અને અંદર ને બહાર પ્રકાશની પ્રાપ્તિ થશે, અવિદ્યારૂપી અંધકારની નિવૃત્તિ આપોઆપ થઈ જશે રામ નામથી. તુલસીદાસજી કહે છે, રામ નામ મણિદીપને મન મંદિર માં ધાર તુલસી પ્રકાશ જોચે અંદર તે મ બહાર અંદર તે મ બહાર દોહાઓ જે રામચરિત માનસ માં છે તેને આપણે દોહાઓના જ રાગમાં મૂક્યા છે. ગુજરાતીમાં આ રીતે ચોપાઈઓ છે તેને બે રાગમાં મૂકી છે. પ્રેમાનંદના આખ્યાનોના બે ઢાળ, તે બે ઢાળમાં ચોપાઈઓને મૂકી અને એવી રીતે આખું રામચરિત માનસ ગુજરાતી ભાષામાં કવિતામાં આપણે મૂક્યું અને પાછળ 100 પાનાની લગભગ નોંધ લખી છે. રામચરિત માનસ ઉપર નોંધ છે, જુદા જુદા વિષયો. જેને રસ હોય અભ્યાસ રામચરિત માનસનો, તેને અભ્યાસનો અવસર પૂરો પાડે તેવી 100 પાનાની નોંધો પાછળ આવે છે અને તે પણ રસપ્રદ નોંધો છે. એટલે આપણે રામચરિત માનસ ઉપર પ્રવચનો આ રીતે કરીશું. આજે પ્રથમ દિવસ છે, પ્રથમ દિવસ હોવાથી થોડું મોડું થયું છે. પછી તો આપણે 7 વાગે કાર્યક્રમ ચાલુ કરીશું અને 8 વાગે પૂરો કરીશું, જેથી તમે વેળાસર ઘેર પણ જઈ શકો. અને આજે મા સર્વેશ્વરી શ્રીરામની પ્રશસ્તિ કરશે. પછી આપણે શાંતિ પાઠ કરીને આજના પ્રવચનની પરિસમાપ્તિ કરીશું.
કરવા મંગલ મહિમા મુક્તિ ધર જગત ના કેવલ ચેતન
સમાવો સર્વ દયાના ક્રંદન સમાવો
સર્વ દયાના
પ્રગટો પ્રેમે
વંદન સર્વે ભવંતુ સુખીનઃ સર્વે સંતુ નિરામયાઃ સર્વે ભદ્રાણ પશ્યંતુ મા કશ્ચિદ્ દુઃખમાપ્નુયાત્. ઓમ શાંતિ.
આપણે એવું બોલતા નથી ચેલા ચાલુ, ઓમ શાંતિ શાંતિ શાંતિ. આપણે તો ધીરેથી બોલીએ, ભાવના કરીએ, હે પ્રભુ શરીરની શાંતિ આપો, સ્વસ્થ કરો શરીર. હે પ્રભુ મનની શાંતિ આપો, હે પ્રભુ અવિદ્યાને અઠાવીને અંતરની શાંતિ આપો, એમ ભાવના કરીને ધીરે ધીરે બોલીએ.
ઓમ શાંતિ.